समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार ए द्रव्यानुयोग नो अद्भुत ग्रंथ छे। गुरुदेव तो एम कहे छे कि भरत क्षेत्र में द्रव्यानुयोग नो आवो कोई बीजो ग्रंथ नथी अने एमा अमृतचंद्राचार्य भगवान नी आत्मख्याति नामनी टीका ए टीका जेवी कोई बीजी टीका नथी। बन्ने वस्तु अद्भुत छे, श्रेष्ठ छे अने एमा समयसारमां केटलीक गाथाओ एवी छे के समयसारने समजवामां एने पामवामां खूब सारभूत निवड़े एवी केटलीक गाथाओ छे। बहु अगत्यनी गाथाओ छे, महत्वनी गाथाओ छे। ते पैकीनी एक गाथा एटले 11मी गाथा आपणे ए गाथानो स्वाध्याय शुरू कर्यो छे, गाथार्थ कर्यो छे अने टीकामां पहेली बे लाइन आपणे करी छे। मूळ वात ए छे के गाथामां व्यवहार लईने अंगीकार केम न करवो, जो ए परमार्थनो पेनार छे तो पछी एवा व्यवहार लईने केम अंगीकार न करवो, એવા પ્રશ્નના જવાબ રૂપે ગાથા કહેવામાં આવી છે। અહીંયા એ વાત કહે છે કે એવા વ્યવહાર લઈને કેમ અંગીકાર ન કરવો, કેમ કે અગાઉની ગાથામાં એમ કહેવામાં આવ્યું કે વ્યવહારને આખો જ એ વ્યવહાર એ પરમાર્થને કહેનારો છે અને જો પરમાર્થને કહેનાર છે તો પછી વ્યવહારને કેમ અંગીકાર ન કરવો, અને એના ઉત્તર રૂપે આ ગાથા 11 કહેવામાં આવી છે કે વ્યવહાર નય નો આશ્રય કરવા જેવો નથી, વ્યવહાર નયનો આશ્રય હોય નહીં, શુદ્ધ નય છે એનો જ આશ્રય હોય, અને એ વાતને અહીંયા જણાવી છે। એટલે એમ કહ્યું કે વ્યવહાર નય અભૂતાર્થ દર્શિત શા માટે ન હોય એનું કારણ દર્શાવ્યું એમાં, અને શુદ્ધ નય છે તે ભૂતાર્થ છે એમ કહીને શુદ્ધ નય ભૂતાર્થ છે, ભૂતાર્થને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે અને એવા ભૂતાર્થને આશ્રય જ જીવ નિશ્ચયથી નિયમથી એ સમ્યક દ્રષ્ટિ હોય છે। આટલી વાત જે ગાથામાં કરી એમાં જે ભાવ ભરેલા છે એને અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહાર કાઢ્યા અને ટીકામાં ખૂબ મહત્વની વાત કરી। આપણે ગઈકાલે એ વાત લીધી કે વ્યવહારને અભૂતાર્થ છે, અભૂતાર્થ એટલે શું કે જે અસત્યને કહેનાર છે, અવિદ્યમાન વસ્તુને પ્રગટ કરનાર છે, એ બધો વ્યવહારને અભૂતાર્થ છે। શુદ્ધનય એક જ ભૂતાર્થ છે અને એ વિદ્યમાન છે અને સત્યાર્થ છે એટલે એ આશ્રય કરવા લાયક છે, એ વાત આવી। હવે એમાં આપણે પ્રવચન રત્નાકરમાં કેટલીક વાતો એમાંથી લીધી, એમાં એક વાત જે આવી એ ગુરુદેવે જે વ્યવહારનય વિશેની વાત કરી એ આપણે લીધી કે વ્યવહારનયમાં એમ કહેવામાં આવ્યું કે એ વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ દર્શાવનારો નથી, એ કાં તો એક વસ્તુનો ઉપચાર બીજીમાં કરીને કહે છે એવો એ વ્યવહાર નય છે। જેમ કે આપણે પેલો દ્રષ્ટાંત લીધું કે ઘીનો ઘડો, હવે ઘડો કંઈ ઘીનો નથી, ઘડો તો માટીનો છે, છતાં વ્યવહારથી એમ કહેવામાં આવે કે ઘીનો ઘડો, એટલે ઘી એમાં ભરવામાં આવે છે એટલે એને ઘીનો ઘોડો કહ્યો, એટલે એની ઉપર એવો ઉપચાર કરવામાં આવ્યો। આ વ્યવહારને આ પ્રકારે જ્ઞાનના જે અંશને દર્શાવે છે એ કાં તો એ રીતે ઉપચાર કરીને દર્શાવે છે કે જે નથી એનો ઉપચાર એમાં કરવામાં આવે, અથવા તો એ ભેદ કરીને દર્શાવે છે કે જેવા ભેદ વસ્તુમાં નથી છતાં એમાં ભેદ કરીને દર્શાવે છે, અથવા તો એ અસત્યને દર્શાવે છે, વિદ્યમાન જે વસ્તુ છે નહીં એને દર્શાવે છે, એટલે એવો વ્યવહાર નહીં, અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે એને એટલે અભૂતાર્થ કયો, અને જે વસ્તુના સ્વરૂપમાં નથી તેને એ પ્રગટ કરે છે, માટે એ કોઈ રીતે આશ્રય કરવા લાયક નથી, માત્ર જાણવા લાયક છે, એનો આશ્રય હોઈ શકે નહીં, એ વાત આપણે લીધી. હવે એમાં જે વાત છે તે વ્યવહારને ચાર પ્રકારે હોય છે એની વાત આજે આપણે સમજવાની છે. તો બધાને પ્રવચન રત્નાકર ભાગ પહેલામાં પાના નંબર 136 પ્રવચન રત્નાકર પુસ્તકમાં પાના નંબર 136 ખોલવા વિનંતી છે. કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 147 પ્રવચન રત્નાકર ભાગ પહેલો અહીંયા આપણે પ્રવચન રત્નાકર ઉપરથી જે વાત લઈ રહ્યા છે એ છે. સમયસાર તો આપણે સાથે રાખીએ છીએ, સમયસારમાંથી આપણે સ્વાધ્યાય કરીએ છીએ, પણ અહીંયા પ્રવચન રત્નાકરમાં ગુરુદેવે જે પ્રવચનમાં જે વિશેષતાથી વાત કરી છે એ વાતને આપણે લેવી છે. એટલે જેમની પાસે હોય એ આ રીતે ઓપન કરશે તો વધારે સહેલું પડશે, નહીતર ચિંતા કરવાની જરૂર નથી, એ વાત આપણે અહીંયા બહુ સરસ રીતે સમજાવીએ છીએ. તો એ ટીકા ઉપર જે પ્રવચન ગુરુદેવે આપ્યું એની અંદર આ વાત લેવામાં આવી છે કે વ્યવહાર નયના ચાર ભેદની વાત લેવામાં આવી છે. એ અહીંયા લાગુ પડતી વાત છે, કેમ કે વ્યવહારને આખાને આપણે એમ કહ્યું ને કે અભૂતાર્થ છે, આશ્રય કરવા લાયક નથી, એ વાતનું મહત્વ છે. વ્યવહાર નય અભૂતાર્થ છે, એ આશ્રય કરવા લાયક નથી, એ વાત ગાથામાં આવી તો એનું મહત્વ સમજાવવા માટે આપણે વ્યવહાર નયને થોડોક સમજવો પડે. તો વ્યવહાર નય કઈ રીતે છે એની વાત આપણે અત્યારે લઈએ છીએ. પ્રવચન રત્નાકરમાં એ ટીકા ઉપરનું પ્રવચન એની પછીનો પેરેગ્રાફ છે, એમાં બીજો પેરેગ્રાફ, એમાં ગુરુદેવ કહે છે કે જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ, એવા રાગના બંને પ્રકાર વસ્તુમાં નથી. જો બધાને ખ્યાલ હશે કે આપણે શું કહીએ છીએ, મુનિની દશાની વાત કરતા હોઈએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે સાતમે ગુણ સ્થાનકે મુનિને અબુદ્ધિપૂર્વકનો રાગ હોય છે. એટલે એ એવો સૂક્ષ્મ રાગ છે કે જે ખ્યાલમાં આવતો નથી. અબુદ્ધિપૂર્વકનો રાગ એટલે એવો એ સૂક્ષ્મ રાગ છે કે જે પોતાને બુદ્ધિમાં એ ખ્યાલમાં પણ આવતો નથી, એવો એ સૂક્ષ્મ રાગ છે. અને અબુદ્ધિપૂર્વકનો રાગ કયો? એ અબુદ્ધિપૂર્વકનો રાગ કેવળી ગમે છે. કેવળી ગમે છે એટલે કેવળી ભગવાન, જેમને કેવળ જ્ઞાન થયું છે, સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે, એવા કેવળી ભગવાનને એ ખ્યાલમાં આવે છે. શું? અબુદ્ધિપૂર્વકનો રાગ, જે સાતમા ગુણસ્થાનકે મુનિને હોય છે તે અબુદ્ધિપૂર્વકનો રાગ કેવળી ગમે છે, એ આમ ખ્યાલમાં આવતો નથી, એવો એ રાગ છે. અને છઠ્ઠા ગુણસ્થાનની વાત લઈએ તો એમ કહીએ છીએ કે ત્યાં બુદ્ધિપૂર્વકનો રાગ છે અને અબુદ્ધિપૂર્વકનો પણ રાગ છે. એટલે એ પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને આમ તો જોઈએ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી રાગ તો છે જ, અને એ બુદ્ધિપૂર્વકનો પણ છે અને અબુદ્ધિપૂર્વકનો પણ સાથે રહ્યો જ છે. પણ છઠ્ઠા ગુણસ્થાન સુધી બુદ્ધિપૂર્વકનો રાગ છે, પછી સાતમા ગુણસ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ નથી, માત્ર અબુદ્ધિપૂર્વકનો રાગ છે. હવે એ વાત આપણે જાણીએ છીએ એની અહીંયા વાત લઈ અને ગુરુદેવ સમજાવે છે કે જ્ઞાનમાં જણાય તેવો બુદ્ધિપૂર્વકનો રાગ તથા જ્ઞાનમાં ન જણાય એવો અબુદ્ધિપૂર્વકનો રાગ, એવા રાગના બંને પ્રકાર વસ્તુમાં નથી. વસ્તુ એટલે ભગવાન આત્મા. આત્મામાં એવા બે પ્રકારના રાગ જે કયા એ કંઈ આત્મામાં નથી. આત્મામાં રાગ છે જ નહીં, આત્મામાં અનંત ગુણ છે, અને એમાં કોઈ ગુણ એવો નથી કે જેથી રાગ થાય. આત્મામાં રાગ તો નથી, પણ આત્મામાં એવો કોઈ ગુણ પણ નથી કે જેથી રાગ થાય. આગળ કહે છે અહીંયા કે તેમજ રાગને જાણનારું જ્ઞાન તે વસ્તુમાં નથી અને જ્ઞાન તે આત્મા એવો ભેદ પણ અભેદ વસ્તુમાં નથી. જો અહીંયા રાગને જાણનારું જ્ઞાન એમ કહીને કહેવું એ છે કે જ્ઞાન તો પોતે પોતાનું જ છે, એ ખરેખર તો કોને જાણે છે? જ્ઞાન જે છે એ કોને જાણનારું છે? સ્વને જાણનારું જ જ્ઞાન છે અને એ જ્ઞાન પોતાનું છે. એ વાત આપણે પહેલાના સ્વાધ્યાયમાં કરી ગયા છીએ કે એ જ્ઞાન જે છે એનું તાદાત્મ્યપણું આત્મા સાથે છે, એનું તાદાત્મ્યપણું આત્મા સાથે છે, એને જ્ઞેય સાથે કંઈ તાદાત્મ્યપણું છે જ નહીં. એટલે એ જે વાત છે તે ભેદ કરીને કહેવામાં આવેલી વાત જે છે તે જ્ઞાની અને જ્ઞાન એનો કોઈ ભેદ નથી. એટલે જ્ઞાન તે આત્મા એવો જો ભેદ કરવા બેસીએ તો એવો પણ ભેદ વસ્તુમાં નથી. વસ્તુ એટલે આત્મા. પહેલી વાત આત્માની એ કરી કે આત્મામાં કોઈ પણ પ્રકારનો રાગ નથી. એવા જે ભેદ કરવામાં આવ્યા અબુદ્ધિપૂર્વકનો બુદ્ધિપૂર્વકનો એ બંને પ્રકાર કહેવામાં આવ્યા, પણ એ વસ્તુમાં તો એ છે જ નહીં. અને એ જ રીતે રાગને જાણનારું જ્ઞાન કે જ્ઞાન તે આત્મા એવા ભેદ પણ વસ્તુમાં નથી. આ જે કહેવામાં આવ્યું એને શું કહેવાય? આ કથન જે કહેવામાં આવે આત્મા એ જ્ઞાન છે અથવા તો જ્ઞાન તે આત્મા છે એમ કહેવું, કે રાગને જાણનારું આત્માનું જ્ઞાન કહેવું, કે બુદ્ધિપૂર્વકનો રાગ અને અબુદ્ધિપૂર્વકનો રાગ જે છે તે જ્ઞાનમાં જણાય તે બુદ્ધિપૂર્વકનો અને અબુદ્ધિપૂર્વકનો રાગ જ્ઞાનમાં ન જણાય, આ બધા કથનો જે કહેવામાં આવ્યા તે બધું શું છે? એ બધું વ્યવહાર નયના કથનો છે. એ બધા કથનો વ્યવહાર નયના છે. એટલે એ જે રીતે દર્શાવે છે એવું વસ્તુમાં છે નહીં, છતાં એ એમાં દર્શાવે છે. જ્ઞાનમાં બુદ્ધિપૂર્વકનો રાગ કેવો, પણ એ જ્ઞાન જે છે તે આ ખરેખર શું છે? આત્મા છે ને, આત્માની અંદર એવો કોઈ રાગનો અંશ છે જ નહીં. એટલે આ રીતે વ્યવહારને જે જણાવે છે તે બધું શું જણાવે છે? તો કે જે નથી તેને જણાવે છે. એટલે એવા વ્યવહાર નય વિશે વધારે સ્પષ્ટતા કરવા માટે ગુરુદેવે અહીંયા એ વ્યવહાર નયને બરાબર સમજાવ્યું છે. એટલે કહે છે કે આમ વ્યવહારને અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, જે અર્થ નથી એવા અર્થને પ્રગટ કરે છે, તેથી તે અભૂતાર્થ છે. બીજી રીતે કહીએ તો દ્રવ્ય એક અભેદ અખંડ વસ્તુ છે, તેમાં ભેદ કે રાગ નથી. આત્મદ્રવ્યની વાત લઈએ, એમાં કોઈ ભેદ પણ નથી, એમાં રાગ પણ નથી. તેને વ્યવહારને પ્રગટ કરતો હોવાથી તેને અભૂતાર્થ કહ્યો છે. વ્યવહાર નથી વાત જે આવે એ શું છે? એ અભૂતાર્થ છે. એટલે અભૂતાર્થ કહેવાનું કારણ એટલું જ છે કે જે વસ્તુમાં નથી એવા એવા વિધાનો જે કરે છે, અવિદ્યમાન અર્થને પ્રગટ કરે છે, એટલે એને અભૂતાર્થ કહ્યું. હવે આવો એ વ્યવહાર નહીં એ ચાર પ્રકારે છે. અભૂત અર્થને પ્રગટ કરે છે એવો આ વ્યવહાર નહીં ચાર પ્રકારે છે એ આપણે સમજીએ. શાંતિથી સમજવું, ન સમજણ પડે તો ફરી પાછા પ્રશ્ન કરજો, પણ આપણે બહુ ધીમે ધીમે લઈએ છીએ એટલે સમજાઈ જશે, અને ફરીથી પાછા વાંચશો એટલે બરાબર, બીજી વાર ત્રીજી વાર વાંચશો એટલે યાદ પણ રહી જશે. જેટલું સમજાય તેટલું સમજવું. અહીંયા આ ગાથામાં આ વ્યવહાર નયની આ પ્રકારે વાત આવી છે એટલે આપણે એના ભેદને સમજીએ છીએ. આ જ વ્યવહાર નયના ભેદ જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળામાં પણ આપ્યા છે અને આપણે કરી ગયા છીએ, એમ આવી ગયા છે આપણા સ્વાધ્યાયમાં પણ. એમાં આખા નય વિશે આપણે ઘણો અભ્યાસ કર્યો છે, પ્રશ્ન 53થી શરૂ કરીને 85 સુધી અને એ પછી પણ ઘણો બધો અભ્યાસ કર્યો છે. એના ઘણા સ્વાધ્યાય પણ થયા છે, એટલે જરૂર લાગે તો ત્યાંથી પણ એનો અભ્યાસ ફરીથી કરી શકાય. એ બધા જ સ્વાધ્યાય તત્વધારા.com ઉપર છે. જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એના પ્રશ્ન 53થી શરૂ કરી અને 85 સુધી અને 85થી આગળ પણ બીજા વિશેષતાથી વાત કરી છે, એ બધામાં એ વાત નય વિશેની બધી જ વાત એમાં આવી જાય છે. એમાંથી અહીંયા વ્યવહાર નયની વાત આપણે એક લઈએ છીએ. તો એ ચાર પ્રકારે જે ભેદ કહ્યા વ્યવહાર નયના એ કઈ રીતે છે? તો પહેલો પ્રકાર કયો? ઉપચરિત અસદભૂત વ્યવહાર નય. બીજો અનઉપચરિત અસદભૂત વ્યવહાર નય. ત્રીજો ઉપચરિત સદભૂત વ્યવહાર નય. ચોથો અનઉપચરિત સદભૂત વ્યવહાર નય. બે પહેલા ભેદ પડે, અસદભૂત અને સદભૂત. બે ભેદ એમ પડે કે અસદભૂત વ્યવહાર નહીં અને સદભૂત વ્યવહાર નહીં. જ્યાં કંઈ છે નહીં અને કહેવામાં આવે છે તો એ અસદભૂત છે, અને જે આ છે અને કહેવામાં આવ્યું છે તો એ સદભૂત છે. ભેદ કરીને કહેવામાં આવે એટલે વ્યવહાર નહીં તો થયો જ, પણ જ્યાં મૂળ વસ્તુમાં સ્વરૂપમાં વસ્તુ પડી છે અને જો કહેવામાં આવ્યું છે તો સદભૂત છે, અને નથી અને કહેવામાં આવે છે તો અસદભૂત છે. એ રીતે એમાં બંનેમાં ઉપચરિત અને અનુપચરિત, ઉપચાર કરવામાં આવ્યો છે તો ઉપચરિત છે, અને ઉપચાર કરવામાં નથી આવ્યો તો અનુપચરિત છે. એટલે સદભૂત વ્યવહાર નહીં કહ્યો એ ઉપચરિત પણ હોય અને સદભૂત વ્યવહાર અનુપચરિત હોય. એ રીતે અસદભૂત વ્યવહાર નહીં છે તે પણ ઉપચરિત હોય અને અનુપચરિત હોય, એમ એના ચાર ભેદ થયા. હવે એ ભેદને આપણે સમજીએ, એ ગુરુદેવે જે રીતે સમજાયા છે એ જ રીતે આપણે સમજીએ એટલે ખૂબ સ્પષ્ટ થઈ જાય. અહીંયા ગુરુદેવ કહે છે કે આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સતરૂપમાં, સતરૂપ વસ્તુમાં નથી. આત્માની પર્યાયમાં જે રાગ છે, રાગ તો પર્યાયમાં જ છે, મૂળ તત્વમાં તો છે જ નહીં. મૂળ આત્મતત્વમાં ક્યાં રાગ છે? એટલે આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સતરૂપ વસ્તુમાં નથી. તેથી શું થયું? જે મૂળ વસ્તુમાં નથી અને કહેવામાં આવે તો એને શું કહી શકાય? અસદભૂત. આત્માની પર્યાયમાં જે રાગ છે તે મૂળ સતરૂપ વસ્તુમાં નથી, તેથી અસદભૂત છે. ભેદ પાડ્યો તેથી વ્યવહાર છે. અને જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે, એટલે બુદ્ધિપૂર્વકનો જે રાગ આપણે બોલીએ છીએ તે જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે, તેથી ઉપચરિત છે. એ ઉપચાર એનો કરવામાં આવ્યો, સ્થૂળપણે જણાય છે. એટલે આ રીતે રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો વિષય છે. ફરીથી આત્મા દ્રવ્ય ગુણ અને પર્યાય આપણે જે જાણીએ છીએ તે એવો ભગવાન આત્મા અખંડ છે. એમાં રાગ છે એમ જ્યારે કહેવામાં આવે તો એ રાગ ક્યાં હોય? આત્મામાં કઈ જગ્યાએ રાગ હોય? તો કે પર્યાયમાં હોય. જે બદલતી વસ્તુ છે ત્યાં રાગ હોય, આત્માના મૂળ સ્વરૂપમાં તો રાગ હોઈ શકે નહીં. મૂળ તત્વમાં તો અનંત ગુણો છે પણ રાગ નથી, એ વાત આપણે બરાબર જાણીએ છીએ. એટલે જ્યારે કોઈ એમ કહે કે આત્મામાં રાગ છે એટલે કે એનો અર્થ જ એમ થાય છે કે આત્મામાં નથી પણ એ આત્માની પર્યાયમાં રાગ છે. એટલે મૂળ સત્વમાં, મૂળ તત્વમાં, મૂળ વસ્તુમાં આત્મામાં રાગ નથી, એટલે એ અસદભૂત કહેવાયો. એટલા માટે એને અસદભૂત કહેવાયો કે જે છે નહીં અને એને કહેવામાં આવ્યો એટલે અસદભૂત કહેવાયો. ભેદથી વાત છે કે વ્યવહાર છે? અહીંયા ચારે ચાર વ્યવહાર નહીંની જ વાત છે, એટલે વ્યવહાર તો છે, ભેદથી જ બધી વાત છે, એટલે વ્યવહાર તો છે. એટલે અસદભૂત વ્યવહાર નહીં કહ્યું. પણ એમાં પછી આગળ વાત કરી કે એ જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે. કયો રાગ? જે બુદ્ધિપૂર્વકનો રાગ જે છે એ આ જ્ઞાનમાં સ્થૂળપણે જણાય છે, તેથી તે ઉપચરિત છે. કેમ કે એવો ઉપચાર કરવામાં આવ્યો, જ્ઞાનમાં એ સ્થૂળપણે જણાય છે તેથી ઉપચરિત છે. એટલે આ રીતે રાગને આત્માનો કહેવો તે ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીંનો વિષય છે. ઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં, આ પહેલી વાત કરી. હવે આગળ કહે છે કે જે સૂક્ષ્મ રાગનો અંશ વર્તમાન જ્ઞાનમાં જણાતો નથી, પકડાતો નથી, તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો વિષય છે. સૂક્ષ્મ રાગનો અંશ, રાગનો અંશ તો છે ત્યાં, આત્મામાં તો છે નહીં, એ તો વાત પહેલી જ કરી દીધી, છે તો પર્યાયમાં, એટલે અસદભૂત વ્યવહાર નહીં તો છે, પણ એ સૂક્ષ્મ છે એટલે વર્તમાન જ્ઞાનમાં, એટલે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં, જે વસ્તુમાં તો રાગ છે જ નહીં, પર્યાયમાં છે ને, એટલે એ જ્ઞાનની પર્યાયમાં એ આપણને જણાતો નથી, પકડાતો નથી, ખ્યાલમાં પણ આવતો નથી, એવો એ સૂક્ષ્મ રાગ જે છે એ સૂક્ષ્મ રાગનો અંશ આત્મામાં છે એમ કહીએ ત્યારે એનો અર્થ શું થાય કે એ વ્યવહાર નયનો વિષય છે, એ અસદભૂત વ્યવહાર નયનો વિષય કહેવાય અને એ અનઉપચરિત વ્યવહાર નયન છે. એટલે એને એમ કહ્યું કે તે અનઉપચરિત અસદભૂત વ્યવહાર નયનો વિષય છે. અનઉપચરિત અસદભૂત વ્યવહાર નહીં. અત્યારે બંને વાત આપણે શેની લીધી કે જે નથી અને કહેવામાં આવ્યું છે એટલે અસદભૂત વ્યવહાર નહીંની વાત કરી. સ્થૂળપણે જે જણાય છે એને ઉપચરિત કયો અને જે સૂક્ષ્મ છે જે જ્ઞાનની પર્યાયમાં જણાતો નથી, પકડાતો નથી, ખ્યાલમાં આવતો નથી એ અનઉપચરિત છે. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે આત્મામાં રાગ છે ત્યારે એ સમજવું કે એ અસદભૂત વ્યવહાર નયનું કથન છે, કેમ કે આત્મામાં કોઈ રાગ છે જ નહીં. આત્મા તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, ત્રણેય કાળ એ શુદ્ધ રહેવા વાળો છે અને શુદ્ધ રહે છે. જે કંઈ છે ફેરફાર, જે કંઈ મલિનતા જે છે તે બધું પર્યાયમાં છે, મૂળ આત્મતત્વમાં નથી. એટલે જ્યારે આત્મામાં એમ છે કંઈ પણ કહેવામાં આવે તો એનો અર્થ એ થાય કે એ શું છે તો એ અસદભૂત વ્યવહાર નયનો વિષય થાય. એ અસદભૂત વ્યવહાર નયનો વિષય થાય જે નથી અને એ કહેવામાં આવ્યું. હવે સદભૂત વ્યવહાર નયની વાત આગળ કરે છે. આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ છે, તેમાં આત્માનું જ્ઞાન રાગને જાણે એમ આપણે કહીએ. આત્મા અખંડ જ્ઞાન સ્વરૂપ જ છે, એ આખો એ અનંત ગુણોનો પિંડ અને એમાં મુખ્ય ગુણ શું છે તો ચૈતન્યપણું, એટલે કે જ્ઞાન. એ જ્ઞાન ગુણ મુખ્ય છે તો એ જ્ઞાન જે છે એ આત્માને પોતાને તો જાણે છે પણ પરને પણ જાણે છે એમ આપણે કહીએ છીએ. એટલે કહીએ છીએ કે આત્માનું જ્ઞાન એ રાગને જાણે, પરને જાણે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે શું છે એ કેવું કથન થાય છે. આત્માનું જ્ઞાન રાગને જાણે, પરને જાણે એમ કહેતા તે જ્ઞાન પોતાનું હોવાથી સદભૂત, પોતાનું જ છે ને જ્ઞાન, પોતાનું જ છે એટલે સદભૂત વ્યવહાર નહીં થયો. હવે આત્મા અને એનું જ્ઞાન એમ કહ્યું છે એટલે ભેદ કર્યો છે, એટલે ત્રિકાળી વસ્તુમાં ભેદ પાડ્યો માટે એ વ્યવહાર થયો, સદભૂત વ્યવહાર નહીં થયો. ખરેખર તો આત્મા અને જ્ઞાન જુદા છે જ નહીં, એમાં કોઈ ભેદ છે જ નહીં. આત્મા એ જ્ઞાન સ્વરૂપે જ છે, અખંડ આખો આત્મા જ્ઞાન સ્વરૂપે છે. એમાં તમે આત્માનું જ્ઞાન એમ જુદું પાડ્યું, આત્માનું જ્ઞાન કહેતા ભેદ કર્યો અને આવો ભેદ કરીએ એટલે શું ભેદ થયો, આત્મા એટલે ગુણી અને જ્ઞાન એટલે ગુણ. તમે કેવો ભેદ પાડ્યો, ગુણ ગુણી એવો ભેદ પાડ્યો. જે અખંડ વસ્તુ એટલે આત્મામાં એવા ગુણ ગુણીના ભેદ છે જ નહીં અને તમે એવો ભેદ પાડ્યો એટલે એ વ્યવહાર નહીં તો થયો. પણ વાત તો સાચી છે કે એમાં જ્ઞાન છે, આત્મામાં જ્ઞાન છે, એ આત્માનું જ છે એટલે એને સદભૂત કયો, વ્યવહાર નહીં તો કયો પણ એટલે એને સદભૂત વ્યવહાર નહીં કયો. પેલા રાગને માટે શું કહ્યું હતું ઉપર, પહેલા જે આત્મામાં નહોતો એને માટે અસદભૂત કહ્યું, જ્યારે જ્ઞાન તો આત્મામાં છે ને એટલે અહીંયા શું કહ્યું કે સદભૂત વ્યવહાર નહીં થયો. આગળ કહે છે અહીંયા કે અને જ્ઞાન પોતાનું હોવા છતાં પરને જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. જ્ઞાન પોતાનું હોવા છતાં અને ખરેખર જોઈએ તો શુદ્ધ નિર્મળ અવસ્થામાં એ પોતાને જ જાણે છે, પરને જાણતું જ નથી. પણ પરને જાણે છે એમ કહેવામાં આવ્યું તો એ ઉપચાર કહેવામાં આવ્યું. કેમ કે આત્માનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ કેવું છે તો કે પોતે પોતાને જાણે, પોતે પોતા રૂપે એક રૂપે રહે છે એમ છે. એટલે કે જ્ઞાન સ્વભાવી આત્મા એ પોતે જ્ઞાન સ્વભાવે જ પરિણમી જાય છે એવી જ એની દશા છે, બીજી કોઈ એની દશા નથી. પણ છતાંય જ્યારે આપણે એમ કહીએ કે એ જ્ઞાન પરને પણ જાણે છે તો એ ઉપચાર માત્ર કહ્યું. એટલે એ ઉપચાર કરીને કહેવામાં આવ્યું ત્યારે એમ થયું કે જ્યારે આત્માનું જ્ઞાન રાગને જાણે કે પરને જાણે એમ કહેવામાં આવ્યું ત્યારે એમાં એમ થયું કે એ સદ્ભૂત વ્યવહાર નય છે અને એ ઉપચરિત છે, એટલે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય એમ એને કહેવામાં આવે. એટલે કહે છે કે આ રીતે રાગનું જ્ઞાન એમ કહેવું, અર્થાંત જ્ઞાન રાગને જાણે છે કે પરને જાણે છે એમ કહેવું, તે ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નય છે. ફરીથી, સદ્ભૂત વ્યવહાર નય ક્યારે કહેવાય? કે જ્યારે વસ્તુમાં છે અને જો વાત કરવામાં આવે છે તો એ સદ્ભૂત વ્યવહાર નય છે. વાત કરવામાં આવી એટલે એ ભેદ કરીને વાત થઈ, ક્રમમાં વાત કરવામાં આવે એટલે ભેદ પડ્યા, ભેદ પડીને વાત કરવામાં આવે એટલે વ્યવહાર નય થયો. પણ છે ને, વસ્તુમાં છે કે નથી? વસ્તુમાં જ્ઞાન છે ને, છે તો પછી સદ્ભૂત કર્યો, ન હોય તો અસદ્ભૂત થાય. એનું હોવાપણું છે ને, જ્ઞાનનું આત્મામાં હોવાપણું છે એમ દર્શાવ્યું, પણ ભેદ પાડ્યો, આત્મા અને જ્ઞાનને જુદા કર્યા એટલે વ્યવહાર નય થયો, એટલે એ સદ્ભૂત વ્યવહાર નય થયો. અને ઉપચાર ક્યારે કહેવાયો? કે જ્યારે એમ કહ્યું કે એ જ્ઞાન પોતાનું છે ને પરને જાણે છે, તો એ તો ઉપચારથી કહેવામાં આવ્યું છે, એવો ઉપચાર થયો. ખરેખર તો એ આત્મા પોતે જ્ઞાન રૂપે જ છે અને એ પોતે પોતાને જાણવા વાળો છે, જ્ઞાન એનું છે અને એ જ્ઞાનનો ધણી પણ એ છે, એ જ્ઞાનનો કર્તા પણ એ છે અને જાણનારો પણ એ છે, અને જેને જાણે છે એ જ્ઞાનમાં પણ એ જ આવે છે, એનો વિષય પણ એ જ છે. એટલે કે એમાં કોઈ દ્વેત રહેતો નથી, બેપણું નથી. આત્મા અને જ્ઞાન પોતે એક રૂપે છે ત્યારે એ પોતે પોતાને જાણે એમ કહીએ ત્યાં તો કોઈ દ્વેત થતો નથી, એ તો અનુપચાર છે. પણ જ્યારે એમ કહીએ કે પરને જાણે છે એમ કહીએ, એટલે એમાં શું થયો? ઉપચાર થયો. એટલે જ્યારે એમ કહેવામાં આવે કે જ્ઞાન રાગને જાણે છે કે જ્ઞાન પરને જાણે છે એમ કહેવામાં આવે, તો એ ઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં થયો. બરાબર છે. હવે આ ત્રીજો ભેદ થયો, સદ્ભૂત વ્યવહાર નહીં નો પહેલો ભેદ. પહેલા આપણે અસદભૂત વ્યવહાર નહીં બે ભેદ કર્યા, હવે સદ્ભૂત વ્યવહાર નહીં નો આ પહેલો ભેદ. હવે સદ્ભૂત વ્યવહાર નહીંમાં અનુપચરિત શું છે? તો અહીંયા કહે છે કે જ્ઞાન તે આત્મા. શું કહીએ? જ્ઞાન તે આત્મા. એમ જયારે કહેવામાં આવ્યું, એમ કથનમાં આવ્યું, તો એનો અર્થ શું થયો? કે તમે ભેદ પાડ્યા. શેમાં ભેદ પાડ્યા? આત્મામાં. શું? આત્મા એ ગુણી, જ્ઞાન એ ગુણ, ગુણી અને ગુણ એવા ભેદ પાડ્યા. આત્મામાં જ્ઞાન એમ કહેવામાં આત્માથી જ્ઞાનને જુદું પાડ્યું, ખરેખર તો જુદું છે નહીં. આત્મા અને જ્ઞાન તો એક રૂપે છે. આત્માનો કોઈ પ્રદેશ એવો નથી કે જ્યાં જ્ઞાન ન હોય. જ્ઞાન રૂપ જ આત્મા છે, આત્મા અને જ્ઞાન જુદા નથી. એટલે એવું ભેદ પાડીને કથન કહેવામાં આવ્યું, એટલે એ શું થયું? સદ્ભૂત વ્યવહાર નહીં થયો અને કોઈ ઉપચાર નથી કર્યો, એટલે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં. જ્ઞાન તે આત્મા એમ ભેદ પાડીને કથન કરવું તે અનુપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં છે, એ સદ્ભૂત વ્યવહાર નહીંનું કથન છે. જ્ઞાન તે આત્મા એમ કહેતા ભેદ પડ્યો તે વ્યવહાર, પણ તે ભેદ આત્માને બતાવે છે, એ આત્માને બતાવે છે. પેલામાં પરને બતાવનારું કહ્યું હતું, એટલે પરને બતાવવું એ ઉપચાર થતો, અહીંયા તો આત્માને જ બતાવે છે, તો આત્માને બતાવે એટલા માટે કોઈ એમાં કોઈ ઉપચાર નથી, એટલે એ અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર ન થયો. ઉપચાર વિના કોઈ ઉપચાર કર્યો નથી. સત્ય છે, આત્મા એ કોને બતાવે છે? અહીંયા ભેદ કરીને વાત કરી કે આત્મા તે જ્ઞાન, પણ એ આત્મા તે જ્ઞાન એમાં આત્મા અને જ્ઞાન જે છે એ બરાબર એ જ છે, એટલે એમાં અસત્ય કંઈ નથી, એ એમ જ છે, વસ્તુના સ્વરૂપમાં જ છે. એટલે એ સદ્ભૂત થયો, પણ ભેદ પાડ્યો એટલે એ વ્યવહાર થયો, એટલે સદ્ભૂત વ્યવહાર ન થયો અને એમાં કોઈ ઉપચાર નથી કર્યો, કેમ કે એ ભેદ આત્માને બતાવે છે, માટે તે અનઉપચરિત સદ્ભૂત વ્યવહાર નહીં છે. તો આ રીતે ચાર પ્રકારથી આપણને વ્યવહાર નહીં જણાવવામાં આવ્યો. પણ આ બધો વ્યવહાર નહીં, એ સદ્ભૂત વ્યવહાર નહીં હોય કે અસદભૂત વ્યવહાર નહીં હોય, એ આશ્રય કરવા લાયક નથી. કોઈને એમ થાય કે સદ્ભૂત વ્યવહાર નહીં પણ આશ્રય કરવા લાયક નથી, એમ કેમ? પ્રભુ જુઓ, આશ્રય કરવો એટલે શું? આપણે ગઈકાલે વાત સમજ્યા છીએ. આશ્રય કરવો એટલે પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ધ્રુવ તરફ ઢાળીને એની સન્મુખ થવું, એનું નામ આત્માનો સ્વરૂપનો આશ્રય કર્યો એમ કહેવામાં આવે. શું ફરીથી લઈએ? પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને, ઉપયોગ એટલે શું? ઉપયોગ એટલે લક્ષ, જેની સાથે જેના દ્વારા આપણે જોડાઈએ અને એનું જ્ઞાન કરીએ છીએ એને આપણે લક્ષ કહીએ છીએ. એટલે લક્ષ જ્યાં જાય તેનું આપણે જ્ઞાન કરીએ, તેને આત્મામાં જાય ત્યારે આપણે એને ઉપયોગ કહીએ છીએ. કે આત્માના ઉપયોગ, જ્ઞાન અને દર્શન બંનેના ઉપયોગ, જ્ઞાન દર્શનના ઉપયોગ આત્મામાં અંદર તરફ વળ્યા છે એટલે એ ધ્રુવ તરફ ઢળ્યા છે, અને પછી એ ધ્રુવ તરફ ઢળી અને એની સન્મુખતા કરી અને ધ્રુવને એ જ્ઞાનની પર્યાયમાં પોતે જાણે છે, તો એમ કહેવાય કે એને આત્માનો આશ્રય કર્યો, ધ્રુવનો આશ્રય કર્યો. તો આવો આશ્રય કરવા માટે જો આપણે સદ્ભુત વ્યવહાર નયનો વિષય જે બતાવવામાં આવ્યો એને લઈએ તો શું થાય એ વિચાર કરીએ તો એનો જવાબ મળશે કે સદ્ભુત વ્યવહાર નય છે તેનો આશ્રય કરી શકાય નહીં. સદ્ભુત વ્યવહાર નયમાં શું છે? ભેદ પાડીને કથન છે, ભલે છે વસ્તુ અંદર, છતાં પણ ભેદ પાડીને કહેવામાં આવ્યું છે. તો ભેદ પડે ત્યારે તમે આશ્રય કઈ રીતે કરો, દ્રષ્ટિ ક્યાં કરો? ધ્રુવ તરફ દ્રષ્ટિ કરીને આશ્રય કરવો છે એટલે ધ્રુવ છે તો બદલાતું નથી એવી વસ્તુ છે, એમાં ભેદ નથી એ અભેદ વસ્તુ છે, એનો આશ્રય થઈ શકે. પણ જ્યાં ભેદ દેખાય છે તો તેમાં ભેદમાં તમે આશ્રય કેવી રીતે કરો? એટલે ભેદ વસ્તુવાળી જે વાત કહેવામાં આવી એ ભેદ પડ્યા છે ત્યાં એ આશ્રય થઈ શકતો નથી. બીજી વાત કે ભેદ કહેવામાં આવ્યા એટલે એ વિકલ્પ થયો, એટલે વિકલ્પ જ્યાં આવ્યો ત્યાં મનની વાત આવી, તો તમે મનના વિકલ્પની સાથે જ રહ્યા છો. વિકલ્પ તો હજી છૂટ્યા જ નથી, વિકલ્પ તો હજી છૂટ્યા જ નથી. એટલે એવી ભેદરૂપે વાત કરવામાં આવે તો પછી એ દ્રષ્ટિનો વિષય બનતો નથી, આત્મામાં જવાતું નથી. માટે સદ્ભુત વ્યવહાર ન હોય તો પણ એ દ્રષ્ટિનો વિષય નથી, એટલે એ આશ્રય કરવા લાયક નથી. અસદભૂત વ્યવહાર નહીં તો કોઈ રીતે એ લાયક નથી, એનો એ તો દ્રષ્ટિનો વિષય બને જ નહીં, એ તો આપણે જાણીએ છીએ. કેમ કે એ તો આખી વસ્તુ જ જુદી રીતે દર્શાવે છે અસદભૂતમાં. તો જેમ કે આત્માની પર્યાયમાં રાગ છે ને, એમાં એમ કહ્યું કે આત્મામાં રાગ છે, એટલે અસદભૂત નહીં વ્યવહાર નહીંની તો વાત જ જવા દઈએ. આપણે સમજીએ છીએ કે એમાં તો વાત જેમ છે તેમ પણ નથી, એ તો અશક્ય છે, એટલે એ તો નહીં. પણ સદભૂત વ્યવહારને ને પણ કેમ આપણે આશ્રય ન કરવો? તો આ એનું કારણ છે કે એમાં ભેદ પડે છે, અને ભેદ પડે છે તો વિકલ્પ રહ્યો છે, અને મન ત્યાં જ રહ્યું છે, હજી વિકલ્પ વિના નિર્વિકલ્પ દશા થઈ જ નથી. અને બીજી રીતે કહીએ તો જ્યારે ભેદ છે તો પછી એ દ્રષ્ટિનો વિષય તો એક હોય, બે હોઈ શકે નહીં, કેમ કે દ્રષ્ટિને તો સ્થિર કરવી છે. તો એક ઉપર દ્રષ્ટિ સ્થિર થાય, ભેદ હશે તો દ્રષ્ટિ સ્થિર થતી નથી, એટલે દ્રષ્ટિનો વિષય બનતો નથી. એટલે આ રીતે વ્યવહાર નય છે તે આશ્રય કરવા લાયક નથી. વ્યવહાર નય જાણવા લાયક છે પણ આશ્રય કરવા લાયક નથી. વ્યવહાર દ્વારા પરમાર્થનું ભલે જ્ઞાન થાય છે, પરમાર્થને જણાવનારો વ્યવહાર નય છે, તે છતાં પણ એ આશ્રય કરવા લાયક નથી. આ વાત આપણે કરી રહ્યા હતા અને ત્યાં સુધી આપણે આવ્યા છીએ, બરાબર છે? એટલે હવે આપણે સમયસારમાં જે બે લીટી કરી છે ત્યાંથી આગળ આપણે આજે સ્વાધ્યાય લઈએ. સમયસારમાં ટીકા, ટીકામાં આપણે સમયસારમાં 11મી ગાથાની ટીકા, ટીકામાં આપણે લઈએ છીએ પહેલી લીટીથી શરૂ કરીને કે વ્યવહારને બધો અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન અસત્ય અભૂત અર્થને પ્રગટ કરે છે, અને શુદ્ધ નય છે તે શુદ્ધને એક જ ભૂતાર્થ હોવાથી એ વિદ્યમાન સત્ય ભૂત અર્થને પ્રગટ કરે છે. હવે આ વાતને આપણને દ્રષ્ટાંતથી અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમજાવી છે. એટલે અહીંયા કહે છે કે આ વાત દ્રષ્ટાંતથી બતાવીએ છીએ. કેવી રીતે દ્રષ્ટાંતથી બતાવે છે જુઓ, અહીંયા કહે છે કે જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ તિરોભૂત એટલે આચ્છાદિત થઈ ગયો છે, એવા જળનો અનુભવ કરનારા પુરુષો, શેની વાત કરી છે? જળની વાત કરી છે, પાણીની વાત કરી છે. કેવું પાણી? તો કે એમાં કાદવ મળી જ ગયો છે, પ્રબળ કાદવ, ઘણો કાદવ જેમાં મળી ગયો છે એવું પાણી, જે કાદવ રૂપે જ દેખાય છે. જેમ પ્રબળ કાદવના મળવાથી જેનો સહજ એક નિર્મળ ભાવ, એટલે નિર્મળ ભાવ શું છે? એનું શુદ્ધતા જે પાણીની છે એનો નિર્મળ ભાવ છે. એ શુદ્ધતા નિર્મળતા એની દેખાતી નથી, એ ઢંકાઈ ગઈ છે, આચ્છાદિત થઈ ગઈ છે, તિરોભૂત થઈ ગઈ છે. પાણી જે છે એ તો નિર્મળ જ છે, શુદ્ધ હોય, અને એ શુદ્ધપણું નિર્મળતા જેમાં આપણને આપણું પ્રતિબિંબ દેખાય એવી નિર્મળતા હોય, એ નિર્મળતા હવે રહી નથી, એ ઢંકાઈ ગઈ. કેમ ઢંકાઈ ગઈ? કે ખૂબ પ્રમાણમાં એ કાદવ એમાં મળ્યો છે, માટે એ પાણી જે છે એનો નિર્મળ ભાવ આપણને, એટલે એની સ્વચ્છતા આપણને દેખાતી નથી. એ સ્વચ્છતા પીરોભૂત થઈ છે, એટલે કે આચ્છાદિત થઈ ગઈ છે, એટલે કે ઢંકાઈ ગઈ છે. એવા જળનો અનુભવ કરનારા પુરુષો, એવા જળને જાણનારા, અનુભવનારા પુરુષો, પુરુષો એટલે એમાં આત્માની વાત આવી, પુરુષ કહેતા આત્મા. એમાં એમ ન સમજવું કે સ્ત્રી કહ્યું નથી એટલે નહીં, એમ નહીં. અહીંયા શાસ્ત્રમાં એ જ કથનીની રીત છે, કહેવામાં એમ જ આવે, જ્યાં પુરુષ કહ્યું ત્યાં આત્મા સમજવા. કે એવા જળનો અનુભવ કરનારા પુરુષો, જળ અને કાદવનો વિવેક નહીં કરનારા ઘણા, જળ અને કાદવનો વિવેક નહીં કરનારા તો ઘણા છે. વાત એમ જ છે, એ કાદવ કરીને ત્યાંથી ચાલ્યા જાય છે, એને જળ તરીકે એ જોતા જ નથી. એવું કાદવ મળેલું પાણી હોય તો એને એક આ તો કાદવ છે એમ કરીને ચાલ્યા જાય છે, ત્યાં એમાં એ જળ છે એવો એને વિવેક થતો નથી, એવું એને મનમાં આવતું નથી, એવો વિકલ્પ પણ એને જાગતો નથી કે આમાં શુદ્ધ જળ રહ્યું છે, એમ એને વિવેક પણ થતો નથી. કેમ કે પેલી માટી કાદવ જે છે ને, એ કાદવને જુએ છે, કાદવ રૂપે એ જળ થયેલું એને દેખાય છે, એટલે એને કાદવ રૂપ વાળું જળ એમાં એને પેલું શુદ્ધ જળનો વિવેક થતો નથી, એવું ખ્યાલમાં આવતું નથી કે આમાં પણ શુદ્ધ જળ છે. એની અંદર જે પાણી છે, જળ છે, એ શુદ્ધ છે એમ નથી જાણતા, પણ એને કેવી રીતે જાણે છે? તો કે એનો એ વિવેક નહીં કરનારા ઘણા તો તેને એ જળને મળીને જ અનુભવે છે, એટલે કે તો મેલું કાદવ વાળું પાણી એ કાદવ તરીકે જ એને જુએ છે, પણ એમાં શુદ્ધ જળ પણ છે, રહ્યું છે એમ અનુભવતા નથી. પણ બીજા કેટલાક હોશિયાર લોકો છે, ડાયા લોકો છે, સમજુ લોકો છે, એવા આત્માઓની વાત લીધી છે કે એવા લોકો, એ લોકો, એ આત્માઓ શું કરે છે? તો કે એમને એમ જણાય છે કે ના, આ માત્ર કાદવ એમ નહીં, એમાં શુદ્ધ પાણી પણ રહેલું છે, પણ એ શુદ્ધ પાણીની સાથે કાદવ રહેલો છે, એ માટી શુદ્ધ પાણીની સાથે રહેલી છે, એટલે એમાં માટી પાણીથી જુદી જ છે, ભલે ભેગા દેખાય છે પણ એ એકરૂપ નથી થયા. શું સમજે છે બીજા એવા છે બુદ્ધિશાળી, હોશિયાર, ડાયા પંડિતો, કે જે એમ સમજે છે કે આ જે કાદવ દેખાય છે એ કાદવમાં સાથે પાણી છે તે શુદ્ધ જ છે, એ પાણી અને કાદવ એટલે માટી એકરૂપ થયા જ નથી, એટલે એમાં શુદ્ધ પાણી તો અત્યારે વર્તમાનમાં પણ છે, ભલે એ પર્યાયમાં મલિનતા દેખાતી હોય તો પણ, એ દશામાં મલિનતા જ દેખાતી હોય તે છતાં પણ એમને એમ જણાય છે, એમની દ્રષ્ટિમાં એમ આવે છે કે અહીંયા શુદ્ધ પાણી પણ છે, અહીંયા ચોખ્ખું નિર્મળ જળ પણ છે, આવું એમને દ્રષ્ટિમાં જણાય છે. અને એમને જણાય છે એટલે એ શું કરે છે? એ શું કરે? એની અંદર ફટકડી નાખી અને એને એને જુદું પાડે છે, ફટકડી નાખે છે એટલે પેલો કાદવ નીચે બેસી જાય છે. કાદવ એટલે માટી, એ માટી બધી નીચે બેસી જાય છે અને ઉપર એને શુદ્ધ જળ પ્રાપ્ત થાય છે. એ વાતને અહીંયા લીધી છે, આપણે વાંચીએ અને પછી આગળ વધારે એનો વિસ્તાર કરીએ. અહીંયા શું કહે છે કે એ કાદવનો વિવેક નહીં કરનારા, જળ અને કાદવ એનો વિવેક નહીં કરનારા, બે વસ્તુ છે ને, જળ પણ છે અને કાદવ એટલે માટી પણ છે, એનો વિવેક નહીં કરનારા ઘણા તો તેને એટલે જળને મલિન જ અનુભવે છે. આ તો એક જાતના લોકો થયા, એક પ્રકારના આત્મા થયા. પણ બીજા કેટલાક પોતાના હાથથી નાખેલા કતકફળ એટલે નિર્મળી ઔષધિ, કતકફળ ફટકડી જેવું છે, નિર્મળ કરનારી ઔષધિ છે ના પડવા માત્રથી ઉપજેલા જળ અને કાદવના વિવેકપણાથી પોતાના પુરુષાર્થ દ્વારા આવિર્ભૂત કરવામાં આવેલા સહજ એક નિર્મળ ભાવ પણાને લીધે તેને જળને નિર્મળ જ અનુભવે છે. ફટકડી નાખે છે એનો પુરુષાર્થ છે, શુદ્ધ કરવા માટેનો એનો એ પુરુષાર્થ વર્તે છે, અને એમ કરતા પેલું જળ તો એ પોતે પોતાના નિર્મળ સ્વભાવે, નિર્મળ સ્વભાવે જ એમને અનુભવમાં આવે છે. કેમ કે જળનો સ્વભાવ તો નિર્મળ છે, એ શુદ્ધ જ છે, એને એ ફટકડી નાખનાર એવા પુરુષાર્થ કરનારને એ શુદ્ધ નિર્મળ જળ અનુભવમાં આવે છે એટલે એમને પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આપણે થોડીક વાત સમજીએ અને પછી આગળની વાત લઈએ. આપણે એમ વિચાર કરીએ કે બધા સાથે જતા હોઈએ અને આવું એક ખાબોચિયું આપણને જોવા મળે કે જેમાંથી જેમાં પાણી હોય, આપણને ખૂબ તૃષા લાગી હોય અને પાણી હોય પણ એ આવું કાદવવાળું પાણી હોય, તો આપણી સાથેના મોટા ભાગોના લોકો તો શું કહેશે કે આ તો ગંદુ પાણી છે, એમ કરીને એ તો ચાલ્યા જશે ત્યાંથી. પણ જે હોશિયાર માણસ જે છે ત્યાં રોકાશે, જ્ઞાન ઉભારો, એ પાણીને ભેગું કરશે, એમાં ફટકડી નાખશે અને થોડી વાર રાહ જોશે એટલે તરત જ એના ફળરૂપે એને ઉપરથી ચોખ્ખું પાણી મળી જશે. આ ડાયો બુદ્ધિશાળી માણસ જે છે એનું એવું વિઝન છે, એની એવી દ્રષ્ટિ છે કે એને એ કાદવવાળા પાણીની અંદર શુદ્ધ પાણી છે એવું એને દેખાયું, જોયું, બધાએ ખાબોચ્યું, બધાએ જોયું, પણ એમાંથી એક માણસને જ એમ જણાયું કે ના, એમ નહીં, આ ગંદુ પાણી, મલિન પાણી એમ કરીને ચાલ્યા જવા જેવું નથી. આ જે મલિનતા જે દેખાય છે એ મલિનતા અને પાણી બે વસ્તુ જુદી જ છે, અને જુદી છે એટલું જ નહીં પણ એ જુદી પડી શકે છે. જો બે વાત છે, એક તો એમાં શુદ્ધ વસ્તુ પડી છે, શુદ્ધ જળ એમાં રહ્યું છે, અને બીજું એ મલિનતા એનાથી જુદી જ રહી છે. એ મલિનતાએ એ પાણીને હંમેશને માટે, કાયમને માટે મલિન કરી નાખ્યું છે એમ નથી, એની સાથે મલિનતા જુદી રહેલી છે જે એને એમાં એકરૂપ નથી થઈ. એ બે વાત એની સમજમાં આવી છે, બે વસ્તુ સમજમાં આવી, એક તો એમાં શુદ્ધ જળ છે અને બીજી વાત એ મલિનતા એ શુદ્ધ જળ સાથે એકરૂપ થઈ જ નથી, એનાથી ભિન્ન જ છે, વર્તમાનમાં પણ ભિન્ન જ છે. માત્ર એને જુદા પાડવાની જરૂર છે અને જુદા પડી શકે એવું છે, એ ભિન્ન છે અને જુદા પડી શકે એવું છે. હું એને જુદા પાડીશ અને જુદા પાડીશ એવો એને વિશ્વાસ છે, એટલે કે જુદા પાડવાનો ઉપાય એ જાણે છે. કાદવને અને પાણીને જુદા પાડવાનો ઉપાય એ જાણે છે, ત્રીજી વાત. હવે આને આપણે વિચાર કરીએ તો કઈ રીતે બેસે છે કે કાદવને અને પાણીને જુદા પાડવાનો પુરુષાર્થ છે એ કરે છે અને એને શુદ્ધ જળની પ્રાપ્તિ થાય છે, એનું રિઝલ્ટ છે. તો ત્યાં સુધીની વાતને આપણે મૂલવીએ તો એમ થાય કે પહેલી એની દ્રષ્ટિ, એને દ્રષ્ટિમાં એ આવ્યું કે આ વસ્તુ શુદ્ધ છે, એ શુદ્ધ છે એને આપણે એમ કહી શકીએ, સમ્યક દર્શનની સાથે એને આપણે સરખાવી શકીએ કે સાચી દ્રષ્ટિ એ છે કે એ ભલે મલિન સાથે રહ્યા છે, પાણી અને કાદવ, છતાં મલિનતા એમાં વ્યાપી નથી, એટલે એની શ્રદ્ધા કેવી છે, એની શ્રદ્ધા સાચી છે, એટલે આપણે એની સાથે સરખાવી શકીએ, બરાબર છે. એટલે એ શ્રદ્ધા જ્યારે સાચી ઠરે તો ક્યારે સાચી ઠરે, તો કે એની પહેલાનું જે સ્ટેપ જે છે કે એમાં શુદ્ધ જળ રહેલું છે, બરાબર છે, શુદ્ધ જળ છે, એ શુદ્ધ જળ છે તો પછી એ આગળ વાત ચાલે ને, પણ શુદ્ધ જળ છે જ નહીં એમ વાત થઈ હોત તો પછી કોઈ એ બે જુદા છે અને બેને જુદા પાડી શકાય આ બધી વાત એ શ્રદ્ધાની વાત ક્યાં ઉપસ્થિત થાત જ નહીં. એટલે પહેલી સૌથી પહેલી વાત તો એને શું આવી કે અહીંયા મૂળ દ્રવ્ય રહેલું છે અને મૂળ દ્રવ્ય જે છે એ અમલીનતાથી ભિન્ન રહ્યું છે. અને છેલ્લી ત્રીજી વાત આવી કે હું એને જુદું પાડી શકીશ અને પાડે છે, તો એ શું થયું, એ પુરુષાર્થ ચારિત્રની વાત થઈ ગઈ. એને એવું ચારિત્ર પ્રગટ કર્યું, શુદ્ધ ચારિત્રને પ્રગટ કર્યું. આત્મા છે એ મલિન અવસ્થામાં એને જણાય છે, કર્મ સાથે રહ્યો છે, મલિન અવસ્થા છે એટલે એને તિરિંજપણે જણાય છે, એકેન્દ્રિયપણે જણાય છે, બે ઇન્દ્રિયપણે ત્રણ ઇન્દ્રિયપણે એને જણાય છે. પણ એ બે ઇન્દ્રિય નથી, એ ત્રણ ઇન્દ્રિય નથી. આપણે છ કાયના જીવ બોલીએ છીએ ને, એ દરેક વખતે હું એમ યાદ કરાવું છું અને ફરીથી આજે પણ એ વાતને હવે યાદ કરાવું, એનું કારણ આ છે. 11મી ગાથા જેણે કરી હશે એ પછી એને છ કાયના જીવ બોલતો અટકી જશે, એને આત્મા તરીકે જ લેશે. છ કાયના જીવ, છ કાયના જીવ, શું છ કાયના જીવ, એ કાયના જીવ છે. અરે પ્રભુ, ત્યાં જીવ છે. પહેલી વાત એ છે કે ત્યાં જીવ છે, એ આત્મા ત્યાં રહ્યો છે, એની વર્તમાન પર્યાય છે, એના તરફ દ્રષ્ટિ કરીને તમે ચાલ્યા જાઓ છો. એની વર્તમાન પર્યાય તરફ દ્રષ્ટિ કરીને તમે ચાલ્યા જાઓ છો એમ નહીં પ્રભુ, એ આત્મા છે ત્યાં, એની પર્યાય સામુ નહીં જુઓ. એ કાલે એમાંથી બહાર નીકળશે, એ એકેન્દ્રિયમાંથી બહાર નીકળશે, એ પચેન્દ્રિય થશે, સંજ્ઞી થશે અને પુરુષાર્થ કરી અને એ સિદ્ધત્વને પ્રાપ્ત કરી લેશે. એ ત્યાં ભગવાન આત્મા બેઠો છે પ્રભુ. એકેન્દ્રિયમાં આ જે ઘાસ જોઈએ છીએ, વનસ્પતિ જોઈએ છીએ અને બીજા સ્થાવર બધા જે જોઈએ છે, એ બધામાં આત્મા જે રહ્યો છે એ આત્મા એવો જ છે. સિદ્ધ સમાન આત્મા ત્યાં બેઠો છે. ત્યાં તમારી દ્રષ્ટિમાં એ આત્મા આવવો જોઈએ. એ આત્મા દ્રષ્ટિમાં નથી આવતો કે ત્યાં આત્મા છે એમ નથી આવતો. જેને હજી પોતે શરીર સાથે રહ્યો છે છતાં પણ પોતે આત્મા છે અને શરીર જુદું છે એમ જેને નથી થયું, એને તો પછી કોઈ ધર્મનો પુરુષાર્થ કરવાનું થતું જ નથી. આ સામે રહેલો જીવ છે એની પર્યાય રૂપે આપણે જોઈએ છીએ, પણ એમાં જીવ છે અને એના કરતા જુદો છે એ હજી વાત બેઠી નથી. એને તો પછી પુરુષાર્થ છે નો, એને કોઈ પુરુષાર્થ હોય નહીં. એને ધર્મ ક્યાં છે? જે આત્માને જ માનતો નથી એને ધર્મ ક્યાં રહ્યો? કોઈ એમ કહે કે હું મંદિર જઉં છું, આમ કરું છું, તેમ કરું છું, પણ મને આત્મા દેખાતો નથી. આત્મા ક્યાં છે? આ શરીર છે અને આ એનું હાર્ટ બંધ થઈ જાય છે એટલે મૃત્યુ પામે છે, આત્મા ક્યાં રહ્યો? જે માણસ આમ વાત કરે છે એને તો ખ્યાલ જ નથી કે આત્મા છે. એને તો ત્યાં આત્મા રહ્યો છે એ જ ખ્યાલ નથી. તો પછી એની આત્માની પ્રાપ્તિ કરવાનો, એને શુદ્ધ સ્વરૂપે પ્રાપ્ત કરવાનો પછી પુરુષાર્થ ક્યાંથી ઉપડે? એ મંદિર શું જાય છે? એ શું કરવા જાય છે? જેને એ કાદવ મિશ્રિત જળની અંદર જળ દેખાય છે કે ના આમાં જળ છે, રહ્યું છે, શુદ્ધ જળ છે જ, આ કાદવ છે છતાં ત્યાં જળ રહ્યું છે, એ પહેલી વાત. અને પછી બીજી વાત એ છે કે એ જુદું છે, એ જુદું જ રહ્યું છે, હજી પણ એ એવું જ જુદું રહ્યું છે. એટલે આત્માનું સ્વરૂપ એ હજી પણ નિર્મળ છે, હજી પણ એટલે અનાદિનો એ છે અને અનંત કાળમાં એને અનંત પર્યાયમાં જવાનું થયું છે. કેવી કેવી પર્યાયમાં ગયો? એ તિરિંચમાં એ વીંછી થયો ને, સાપ થયો ને, કરોળિયો થયો ને, ઈયળ થયો ને, શું શું નથી થયો એ. અરે ભાઈ, એ અમીબા થયો છે, પેરામેશિયમ થયો છે, શું નથી થયો, બેક્ટેરિયા થયો છે, એ વાયરસ થયો છે, એ કેવી પર્યાયોમાં ગયો છે? ભલે ને ગમે તેવી પર્યાયમાં ગયો છે ને, તો પણ એ ભગવાન આત્મા એ પર્યાયો રૂપે નથી, એ જુદો જ છે. એ અત્યારે વર્તમાન પર્યાય એની અત્યારની દશા છે, પણ એની મૂળ દશા છે એમાં કોઈ વીંછીપણું નથી થયું, કે કોઈ સર્પપણું નથી થયું, કે કોઈ વાયરસપણું નથી થયું. એ માણસ નથી થયો કે દેવ પણ નથી થયો, એ તો એવો ને એવો શુદ્ધ ત્રિકાળ, એવો ને એવો ભગવાન આત્મા જ છે. અને જે દેખાઈ રહ્યું છે, જે મલિનતારૂપ જે દેખાઈ રહ્યું છે, જે પર્યાય દેખાઈ રહી છે, એ એનાથી તદ્દન જુદી જ છે અને એ જ એ પર્યાય રૂપે એ છે જ નહીં. એટલે એ બંને ભિન્ન છે, એ બંને ભિન્ન છે. મલિનતા જે છે એ કર્મના કારણે નિમિત્તે થયેલી જે મલિનતા અને એને અનુરૂપ જે એની પર્યાય થઈ એને અનુરૂપ જે શરીર મળ્યું છે એ બધું એનાથી ભિન્ન છે અને એને ભિન્ન એ ભિન્ન છે તો એને ભિન્ન કરી શકાય એમ છે. એટલે કે શુદ્ધ આત્માની પ્રાપ્તિ કરી શકાય એમ છે. આ વાત મહાપુરુષોને બરાબર ખ્યાલમાં આવી એટલે એમણે એવો પુરુષાર્થ કર્યો કે ના, હું મનુષ્ય છું એમ નહીં, મનુષ્યપણું જે છે એ વસ્તુ જુદી છે અને હું એમાં બેઠેલો ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન છું, અને એવું ભિન્ન મારું સ્વરૂપ હું પોતે પ્રાપ્ત કરી શકું એવો છું. મારે આ બધી પર્યાયોમાં રખડવાની જરૂર નથી, મારે ભવ કરવાની જરૂર નથી, મારું શુદ્ધ નિર્મળ સ્વરૂપ જુદું છે અને એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપને હું પ્રાપ્ત કરીશ. એટલે એને પુરુષાર્થ કર્યો અને પુરુષાર્થ કરીને એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કર્યું, કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું, સિદ્ધ ભગવાન થયા, અરિંદ ભગવાન થયા અને પછી સિદ્ધ ભગવાન થયા. એટલે શુદ્ધ સ્વરૂપને એમણે પ્રાપ્ત કરીને બતાવ્યું. તીર્થંકર ભગવાન થયા એ હજી શરીર સહિત છે, એટલે એમણે જ્યારે એ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું તો જે જ્ઞાનનો ધોધ વહ્યો એમાં આ વાત આવી કે અમે આ રીતે શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. એટલે તું મનમાં ધારી રાખ કે જે તને પર્યાયમાં દેખાય છે એવું એ નથી, એનાથી જુદો ભિન્ન શુદ્ધ ભગવાન આત્મા ત્યાં જ બિરાજી રહ્યો છે. અને એટલું જ નહીં, એ હજી એવો ને એવો શુદ્ધ છે, અનાદિથી ભલે એ ગમે તે પર્યાયમાં મલિનમાં મલિન ભાવો સાથે વર્ત્યો છે, ઘણી બધી ક્રૂરતાઓના ભાવો સાથે વર્ત્યો, ગમે તે કર્યું છે, છતાં પણ એનામાં કોઈ અશુદ્ધિ વ્યાપી નથી, એ ભગવાન આત્મા એવો જ શુદ્ધ આજે પણ છે. અને એટલું જ નહીં, એને તું પ્રાપ્ત કરી શકે તેવો છો, અમે એમ પ્રાપ્ત કર્યું છે અને તું પણ એમ જ એ શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ, એમ કરીને માર્ગ પણ બતાવ્યો કે કઈ રીતે એને પ્રાપ્ત કરવું, એવા શુદ્ધ નિર્મળ સ્વરૂપને પ્રાપ્ત કરવું. અને એ શુદ્ધ નિર્મળ સ્વરૂપમાં અંદર ભરૂચ બધું જ ભર્યું છે, એ અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે, એમાં સુખ શાંતિ આનંદ બધું ભર્યું પડ્યું છે, તારે ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. આ વાત ઓમકાર ધ્વનિમાં આવી અને એને ગણધર ભગવાને આત્મસાત કરી, અને એવું જ એમને ભાવસૃત પ્રગટ થતા એમને એ વાતને આગમ રૂપે એની રચના કરી, અને એ જ વસ્તુ પરંપરાએ આગળ આચાર્ય ભગવાન એમણે પણ એ જ અનુભવ્યું અને પછી એ શાસ્ત્ર લખાયા, અને એ વાત આપણી સમક્ષ અત્યારે આ દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા આવી રહી છે. તો આપણે આ ઉદાહરણ દ્રષ્ટાંત ઉપરથી જે વાત પકડવાની છે આ વાત છે. એટલે એમાં એમ વાત આવે છે કે ધર્મની ખરેખરી ધર્મની શરૂઆત જો થતી હોય તો આ એક શ્રદ્ધાથી જ થાય કે એવા શુદ્ધ સ્વરૂપ રહ્યું છે, એને પ્રાપ્ત કરી શકાય અને એને બધાએ પ્રાપ્ત કર્યું છે. નહીંતર જો એ વાત બનતી જ ન હોય, એમાં શુદ્ધ સ્વરૂપ રહ્યું જ ન હોય અને શુદ્ધ સ્વરૂપ હોય છતાં પણ એ જુદું પડી શકે એમ ન હોય, એવો પુરુષાર્થ જ ન થઈ શકતો હોય, તો પછી કોઈ ધર્મની જરૂર રહેત નહીં, કોઈ પણ ધર્મની જરૂર રહેત નહીં, કોઈ દર્શન, આ બધા જે નાસ્તિક દર્શનો જે છે એમાંનું એક પણ દર્શનની જરૂર રહેત નહીં. એટલે જૈન દર્શનનું મૂળ જો કોઈ હોય તો એ આ શ્રદ્ધા છે કે જે પર્યાયમાં જે દેખાય છે ત્યાં એની સાથે એક શુદ્ધ ભગવાન આત્મા બિરાજે છે, અને એ પર્યાયમાં જે મલિનતા દેખાય છે એ એનાથી જુદી છે અને જુદી પાડી શકાય છે, માટે એ જૈન દર્શન છે. એમ એ આ જૈન દર્શનનો આ પાયો છે એમ કહીએ તો ચાલે, અથવા તો જૈન દર્શનનો આ પ્રાણ છે, આ ગાથામાં એ વાત આવે છે, એટલે એને એમ કહેવામાં આવે છે કે આ જૈન દર્શનનો પ્રાણ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ, આગળ સ્વાધ્યાય કરીશું. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત જન.